એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ભારતીય કાવ્યશાસ્ત્રના એક એમ કહીએ કે મૂળભૂત અને સદીઓથી ચર્ચાતા પ્રશ્ન પર ઊંડા ઉતરવાના છીએ. કાવ્ય એટલે શું? અને આ સમજવા માટે આચાર્ય મમ્મટની બહુ જ પ્રખ્યાત કાવ્ય વ્યાખ્યા છે ને, એનું વિશ્લેષણ કરીશું.
બરાબર.
આ કોઈ આમ સૂકી શાસ્ત્રીય ચર્ચા નથી કરવી આપણે, પણ કવિતાના હાર્દને એના તત્વને સમજવાનો એક રસપ્રદ પ્રયાસ છે. અને એમાં આપણને જયંત કોઠારી અને નટુભાઈ રાજપરા જેવા વિદ્વાનોએ જે વિશ્લેષણ કર્યું છે એ મદદરૂપ કહેશે.
ચોક્કસ. અને જો મમ્મટનો કાવ્ય પ્રકાશ ગ્રંથ જે છે એ તો ભારતીય કાવ્ય મીમાંસામાં એક માઇલસ્ટોન જેવો ગણાય છે. એમની પેલી વ્યાખ્યા તદદોષૌ શબ્દાર્થૌ સગુણાવનલંકૃતિ પુનઃ ક્વાપી એ કદાચ સૌથી વધુ વપરાતી અને સૌથી વધુ ચર્ચાતી વ્યાખ્યાઓમાંની એક છે.
હા, એ તો ખરી વાત છે.
એટલે આજે આપણે આ વ્યાખ્યાના દરેક શબ્દને, દરેક પાસાને ઝીણવટથી તપાસીશું અને જોઈએ કે કોઠારી અને રાજપરા જેવા અભ્યાસીઓ એના વિશે શું કહે છે.
ચાલો ત્યારે આ શબ્દો અને અર્થોની દુનિયામાં જરા ડૂબકી મારીએ. તો મમ્મટ કહે છે, તદદોષૌ શબ્દાર્થૌ સગુણાવનલ અલંકૃતિ પુનઃ ક્વાપી. આનો આપણે સાદો અર્થ કરીએ તો એવું થાય કે કાવ્ય એટલે પહેલું શબ્દ અને અર્થનું જોડકું હોય, બીજું એ દોષ વગરનું હોય, ત્રીજું એ ગુણવાળું હોય, અને ચોથું કે સામાન્ય રીતે તો અલંકાર હોય જ, પણ ક્યારેક અલંકાર સ્પષ્ટ ન હોય તો પણ ચાલે.
બરાબર.
તો ચાલો પહેલો મુદ્દો લઈએ, શબ્દ અને અર્થ. આ તો સાવ સ્વાભાવિક લાગે ને કે કાવ્ય શબ્દ અને અર્થનું જ બનેલું હોય.
શબ્દાર્થ મૈતા. હા, પહેલી નજરે તો એમ જ લાગે કે આમાં શું નવી વાત છે, પણ ખરી ગૂંચ અહીંયા શરૂ થાય છે. પ્રશ્ન એ છે કે આ બેમાંથી મુખ્ય કોણ, શબ્દ કે અર્થ? આચાર્ય જગન્નાથે આ મુદ્દો ઉઠાવેલો. એમણે કહ્યું કે આપણે વ્યવહારમાં બોલીએ છીએ કાવ્યમ શ્રુતમ અર્થો ન જાતા હ, એટલે કે કાવ્ય સાંભળ્યું પણ અર્થ ના સમજાયો. એનો મતલબ કે કાવ્ય તરીકેનો જે પહેલો અનુભવ છે એ શબ્દ સાથે જોડાયેલો છે. એટલે જગન્નાથના મતે શબ્દ મુખ્ય.
પણ એ વાત કઈ ગળે ઉતરે એવી છે? શું ખાલી શબ્દોના અવાજથી, એના સંગીતથી, અર્થ સમજ્યા વિના કાવ્યનો જે ખરો આનંદ છે એ મળી શકે? કદાચ સંગીત જેવો આનંદ મળે, પણ એને કાવ્યાનંદ કહી શકાય?
બહુ સારો સવાલ છે. અને જુઓ, કુંતક જેવા બીજા આચાર્યો આનો જવાબ આપે છે. કુંતક માને છે કે હા, ક્યારેક કાવ્યના શબ્દોની ગૂંથણી એટલી સુંદર હોય, એનો બંધ એટલો સરસ હોય કે અર્થ ભલે ના સમજાય તો પણ સંગીતની જેમ સાંભળનારને મજા આવે. એમનો શ્લોક પણ છે, અપર્યાલોચિતે અપ્યર્થે બંધ સૌંદર્ય સંપદા ગીતવદ હૃદયાહલાદમ તદ્વિદામ વિધઘાતિયત.
હા, વાત તો સાચી.
પણ કુંતક તરત જ ઉમેરે છે કે કાવ્યની ખરી ખૂબી આ નથી. ખરી મજા, ખરી લિજ્જત તો ત્યારે આવે જ્યારે અર્થ સમજાય અને એમાંથી કંઈક વિશેષ, કંઈક વધારાનું, જાણે પેલો પાનકરસ કીધો છે ને, કોઈ સ્વાદિષ્ટ શરબત જેવો આસ્વાદ મળે. યત્કિમપ્યર્પયતંતઃ પાનકાસ્વાદ વત્સતામ.
પેલો પાનકરસનો દાખલો સરસ છે.
એટલે વાત એમ છે કે માત્ર શબ્દ નહીં, અને બીજી બાજુ એવું પણ ન કહેવાય કે ખાલી અર્થ જ બધું છે, કારણ કે દરેક શબ્દની પોતાની એક તાકાત હોય, એની પોતાની અર્થછાયા હોય, જેને આપણે અંગ્રેજીમાં કનોટેશન કહીએ.
બરાબર.
એટલે જ સારા કાવ્યમાં શબ્દો આમ તેમ બદલી નાખો તો મજા મરી જાય. પેલો ક્રોચે પણ કહે છે ને, પશ્ચિમનો વિચારક, કે કવિતામાંથી છંદ, લય અને શબ્દો કાઢી નાખો તો પછી બચે શું? કશું નહીં. કવિતા તો એ શબ્દ રૂપે જ જન્મે છે.
ઓકે, એટલે વાત એમ થઈ કે શબ્દ અને અર્થને અલગ પાડી જ ન શકાય. એ તો એક સિક્કાની બે બાજુ જેવા એકબીજામાં ભળેલા, સંપૃક્ત છે. કાવ્યમાં અર્થવાળો શબ્દ અને શબ્દમાં બંધાયેલો અર્થ બંને જોઈએ. સારું, હવે બીજું લક્ષણ લઈએ, અદોષતા. કાવ્ય અદોષૌ એટલે કે દોષરહિત હોવું જોઈએ. આ મુદ્દો તો ઘણો ચર્ચાસ્પદ રહ્યો છે, ખરું ને?
દો અદોષતા.
હા, સાચી વાત છે. આ બહુ મોટો વિવાદનો મુદ્દો બન્યો. મમ્મટે કીધું કાવ્ય દોષ વગરનું હોવું જોઈએ. હવે જુઓ, પ્રતાપરુદ્રીએ ગ્રંથના ટીકાકાર કુમારસ્વામીએ આનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો.
શું કહ્યું એમણે? કે ભાઈ, નાનામાં નાનો દોષ પણ ન ચલાવી લેવાય, એટલે આ લક્ષણ પહેલું મૂક્યું. પણ આ તો થઈ શિખામણની વાત. શું કોઈ શાસ્ત્રીય વ્યાખ્યામાં દોષનો અભાવ એ મુખ્ય લક્ષણ હોઈ શકે?
હા, એ જ પ્રશ્ન છે.
અને સમસ્યા એ છે કે ખુદ મમ્મટ અને બીજા ઘણા અલંકારિકોએ કાલિદાસ જેવા મોટા મોટા કવિઓની કૃતિઓમાં પણ દોષ શોધી કાઢ્યા છે, વ્યાકરણના, અર્થના, જુદા જુદા દોષ. તો શું એનો અર્થ એ થયો કે એ મહાન રચનાઓ કાવ્ય જ નથી?
બરાબર. અહીંયા જ પેલી વાત યાદ આવે છે. પેલો અંગ્રેજી લેખક ગોલ્ડસ્મિથ કહી ગયો છે ને કે ઘણી બધી ભૂલોવાળું પુસ્તક પણ કદાચ મજાનું હોય, જ્યારે એક પણ ભૂલ વગરનું પુસ્તક કદાચ સાવ નીરસ હોય. કળામાં પરફેક્શનનો આગ્રહ ક્યારેક,
બિલકુલ, ક્યારેક અવળો પડે. અને એટલે જ વિશ્વનાથ જેવા પછીના જે મોટા આચાર્ય થયા, એમણે મમ્મટના આ અદોષતાવાળા લક્ષણની બહુ ટીકા કરી.
ટીકા થઈ છે એમને
ઘણી. જો કે ઉદ્યોત ટીકાકારે વળી પાછો મમ્મટનો બચાવ કરવા પ્રયત્ન કરેલો. એમણે કહ્યું કે અહીં દોષ એટલે એવા ગંભીર દોષ સમજવા જે રસના અનુભવમાં સીધો જ વાંધો પાડે. પણ મુશ્કેલી એ છે કે મમ્મટે પોતે આવું કશું સ્પષ્ટ કહ્યું નથી. અને બીજું, તાર્કિક રીતે પણ જુઓ, કોઈ વસ્તુની વ્યાખ્યામાં અમુક વસ્તુ ન હોવી એવું નકારાત્મક લક્ષણ મૂકવું એ બરાબર નથી ગણાતું. શાસ્ત્રની ભાષામાં આને અવ્યાપ્તિ દોષ કહેવાય. એટલે કે તમારી વ્યાખ્યા એવી ઘણી સાચી વસ્તુઓને બહાર કાઢી નાખે છે જે ઉત્તમ કાવ્ય છે, પણ કદાચ કોઈ નાનો દોષ રહી ગયો હોય તે તમારી વ્યાખ્યા મુજબ કાવ્ય જ ન રહે.
ઓહ, એટલે આ અવ્યાપ્તિ દોષ લાગે. એટલે વિશ્લેષકો જેમ કે કોઠારી અને રાજપુરા શું એવું કહેશે કે મમ્મટનો ઈરાદો કદાચ અહીં શુદ્ધ શાસ્ત્રીય વ્યાખ્યાનો હતો જ નહીં, પણ નવા લખનારાઓને સલાહ આપવાનો હતો?
હા, આ એક બહુ મહત્વનું તારણ છે. કદાચ આ વ્યાખ્યા છે ને એ શાસ્ત્રીય કસોટી કરતાં એક પ્રેક્ટિકલ ગાઈડન્સ તરીકે વધુ જોવી જોઈએ. પણ સ્ટ્રિક્ટલી સ્પીકિંગ, શાસ્ત્રીય વ્યાખ્યા તરીકે અદોષતાનું લક્ષણ ટકી શકે એમ નથી.
સમજાયું. તો હવે ત્રીજા લક્ષણ પર આવીએ, સગુણતા. કાવ્ય ગુણયુક્ત હોવું જોઈએ, સગુણો. આમાં શું વાંધો છે?
ત્રણ, સગુણતા. અહીં પણ એક નાની પણ શાસ્ત્રીય રીતે મહત્વની અસંગતતા દેખાય છે. જુઓ, મમ્મટ પોતાના જ ગ્રંથ કાવ્ય પ્રકાશમાં આગળ જતા આઠમા ઉલ્લાસમાં સ્પષ્ટપણે કહે છે કે ગુણો જે છે, માધુર્ય, ઓજસ, પ્રસાદ, એ મુખ્યત્વે તો રસના ધર્મો છે.
રસના ધર્મો એટલે?
એટલે કે કાવ્યમાં જ્યાં રસનો અનુભવ થાય ત્યાં એ રસને કારણે ગુણો પ્રગટ થાય છે. ગુણો સીધા રસ સાથે જોડાયેલા છે. શબ્દ અને અર્થ સાથે એમનો સંબંધ ગૌણ છે. પણ અહીં વ્યાખ્યા આપતી વખતે એમણે રસની તો કોઈ વાત જ ના કરી અને સીધું કહી દીધું કે શબ્દાર્થ સગુણ હોવા જોઈએ.
ઓહ, એટલે કે જે ગુણો રસ પર આધાર રાખે છે એની વાત રસનો ઉલ્લેખ કર્યા વગર જ કરી દીધી. આ તો થોડો ગોટાળો લાગે છે. વિશ્લેષકો આનું શું કારણ આપે છે?
બસ આ જ મુદ્દે વિશ્વનાથે મમ્મટની ટીકા કરી છે, અને ટીકા સાચી પણ લાગે છે. જો ગુણ રસનો ધર્મ હોય તો વ્યાખ્યામાં કાં તો રસની વાત આવવી જોઈએ અથવા ગુણોની વાત શબ્દાર્થના લક્ષણ તરીકે ન થવી જોઈએ.
ખરું ને?
જો કે કેટલાક એમ પણ કહે છે કે આ કદાચ એટલો મોટો દોષ નથી, કારણ કે આખરે તો ગુણો પ્રગટ તો શબ્દો અને અક્ષરો દ્વારા જ થાય છે ને. એટલે પરંપરામાં શબ્દાર્થને સગુણ કહેવાનો રિવાજ હતો જે મમ્મટે અપનાવી લીધો હોય. અહીં પણ પેલી શિખાઉ કવિઓને માર્ગદર્શન આપવાની વાત આવી શકે કે ભાઈ, તમે યોગ્ય ગુણવાળા શબ્દો વાપરશો, જેમ કે શૃંગાર માટે મધુર વર્ણો, વીર રસ માટે કઠોર વર્ણો, તો રસ સુધી પહોંચવામાં મદદ મળશે. એટલે કદાચ શૈક્ષણિક હેતુ અહીં પણ હોય.
એટલે ફરી પાછી પેલી વાત આવી કે કડક શાસ્ત્રીય શુદ્ધતા કરતાં કદાચ શૈક્ષણિક ઉપયોગિતા પર વધુ ભાર હોય. ચાલો હવે ચોથું અને છેલ્લું લક્ષણ, સાલંકારતા. કાવ્ય અલંકારવાળું હોવું જોઈએ, પણ પછી પેલું ઉમેર્યું, અનવલંકૃતિ પુનઃક્વાપી ક્યારેક ન પણ હોય.
આ ક્યારેકવાળા શબ્દોએ બહુ ગૂંજવાળો કર્યો છે નહીં?
હા, ચોથું સાલંકારતા. હા, અબ પુનઃક્વાપી, ફરી ક્યારેક, આ શબ્દો ખરેખર ચર્ચાનો વિષય બન્યા છે. પહેલી નજરે શું લાગે કે મમ્મટ કહે છે કે શબ્દાર્થ ક્યારેક અલંકાર વગરના પણ હોઈ શકે. એટલે કે અલંકાર જરૂરી નથી, હોય તો સારું, ન હોય તો પણ કાવ્ય તો બને જ. હા, સામાન્ય રીતે તો એવો જ અર્થ થાય.
પણ મમ્મટ પોતે જ આની જે સમજૂતી આપે છે ને વૃત્તિમાં, એ આખી વાત ફેરવી નાખે છે. એ લખે છે, ક્વાપી ઇતિ અનેન એતદ આહ
યત સર્વત્ર સાલંકારો ક્વચિત્તુ સ્ફુટલંકાર વિરહત્વેપિ ન કાવ્યત્વહાનિ.
ઓહો, આ તો ભારે કરી. એટલે એ કહેવા માંગે છે કે કાવ્ય તો હંમેશા સર્વત્ર અલંકારવાળું જ હોય, પણ ક્યારેક ક્વચિત તું જો સ્પષ્ટ અલંકાર ન દેખાય તો પણ વાંધો નહીં, કાવ્ય તો એ રહેશે જ. મતલબ કે અસ્પષ્ટ અલંકાર તો હોવો જ જોઈએ.
બરાબર, પકડી પાડ્યું. એમણે અનલંકૃતિ કહીને પણ છેવટે તો અલંકારને અનિવાર્ય જેવો જ ગણાવી દીધો. અને અહીં બીજી મજાની વાત કહું?
હા, કહો ને.
મમ્મટે પોતે જે શ્લોક સ્પષ્ટ અલંકાર વગરના કાવ્યના ઉદાહરણ તરીકે આપ્યો છે, યહ કોમાર હર વાળો, એમાં પણ વિશ્વનાથ જેવા આચાર્યો કહે છે કે આમાં તો વ્યાજોક્તિ નામનો સ્પષ્ટ અલંકાર છે જ.
અરે વાહ, એટલે જેને મમ્મટ અલંકાર વગરનું કહે છે એમાં બીજાને અલંકાર દેખાય છે?
હા, આ બતાવે છે કે અલંકાર છે કે નહીં એ નક્કી કરવું પણ કેટલું વ્યક્તિલક્ષી હોઈ શકે છે. જોકે એ વાત સાચી કે કવિતાનો સ્વભાવ જ છે સૌંદર્ય તરફ, સજાવટ તરફ, એટલે કે અલંકાર તરફ ઢળવાનો.
એ તો ખરું,
પણ એનો અર્થ એ નથી કે ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા જેવા જે રૂઢ અલંકારો છે એ કાવ્ય માટે અનિવાર્ય જ છે. એવું માનવું શાસ્ત્રીય રીતે પણ બરાબર નથી. અને આજની કવિતા જોઈએ તો આ વાત વધુ સ્પષ્ટ થાય. એટલે મમ્મટની વ્યાખ્યાનું આ ચોથું લક્ષણ પણ ટીકાપાત્ર રહ્યું છે.
તો આ ચારેય ઘટકો આપણે જોયા, શબ્દાર્થ, અદોષતા, સગુણતા, સાલંકારતા, આ બધાના વિશ્લેષણ પછી આપણે ક્યાં ઊભા છીએ? મમ્મટની આ આટલી બધી પ્રચલિત વ્યાખ્યાનું છેવટનું મૂલ્યાંકન શું કરવું? કોઠારી અને રાજપરા જેવા વિશ્લેષકો આખરે શું કહે છે?
જુઓ, મુખ્ય વાત એ છે કે મમ્મટની આ વ્યાખ્યા ભલે ગમે તેટલી પ્રસિદ્ધ હોય પણ કાવ્યના સ્વરૂપની એક પરફેક્ટ, નિર્દોષ, શાસ્ત્રીય વ્યાખ્યા નથી બની શકતી. એની સૌથી મોટી મર્યાદા એ ગણાય છે કે એમાં કાવ્યના આત્મા જેવું તત્વ, પછી એને રસ કહો કે ધ્વનિ એટલે કે વ્યંગ્યાર્થ કહો, એનો સીધો ઉલ્લેખ નથી.
આ મહત્વનો મુદ્દો છે.
અને મજાની વાત એ છે કે મમ્મટ પોતે પણ પોતાના ગ્રંથમાં આગળ જતા ધ્વનિને જ ઉત્તમ કાવ્યનો પ્રાણ માને છે, પણ વ્યાખ્યા બાંધતી વખતે એ વાત નથી લાવતા. એમની વ્યાખ્યા મોટે ભાગે કાવ્યના જે બાહ્ય અંગો કહી શકાય, શબ્દ, અર્થ, દોષ, ગુણ, અલંકાર, એના પર જ વધારે ધ્યાન આપે છે.
અને એમાંના પણ બે લક્ષણો, અદોષતા અને સાલંકારતા, એ તો પોતે જ વિવાદાસ્પદ નીકળ્યા.
બરાબર, એટલે શાસ્ત્રીય કસોટી પર આ વ્યાખ્યા પૂરી ખરી નથી ઉતરતી.
તો પછી ફરી એ જ સવાલ, જો આટલી બધી મર્યાદાઓ છે તો આ વ્યાખ્યા આટલી બધી ફેમસ કેમ થઈ, આટલી ચલણી કેમ બની? શું એ સાવ નકામી છે?
ના ના, નકામી તો જરાય નથી, પણ કદાચ એનો હેતુ આપણે જે ધારીએ છીએ એના કરતાં જુદો હોય. કોઠારી અને રાજપરા જે સૂચન કરે છે ને એ બહુ મહત્વનું છે.
શું સૂચન છે?
તેઓ માને છે કે આ વ્યાખ્યા કદાચ કાવ્ય શું છે એની ફિલોસોફિકલ, શાસ્ત્રીય વ્યાખ્યા આપવાને બદલે જે લોકો કાવ્ય લખવાની શરૂઆત કરી રહ્યા છે, જે નવા કવિઓ છે, એમના માટે એક જાતનું ગાઈડન્સ, માર્ગદર્શક સિદ્ધાંતો જેવી બની જાય છે. એ કહે છે કે જો કાવ્ય લખો તો આટલી બાબતો ધ્યાનમાં રાખો, શબ્દ અને અર્થ સારા હોવા જોઈએ, બને ત્યાં સુધી ભૂલો ટાળો, રચનામાં ગુણ લાવવાનો પ્રયત્ન કરો અને ભાષાને સુંદર અલંકૃત બનાવો.
ઓકે, એટલે પ્રેક્ટિકલ ચેકલિસ્ટ જેવું.
હા, કંઈક છે. એની સરળતા, એની સ્પષ્ટતા જ એની મોટી તાકાત છે. એમાં બહુ ઊંડાણવાળી ફિલોસોફી નથી, પણ સીધા, યાદ રહી જાય એવા મુદ્દા છે. એટલે જ કદાચ હેમચંદ્રાચાર્ય જેવા મોટા વિદ્વાને પણ પાછળથી પોતાની કાવ્ય વ્યાખ્યામાં મમ્મટના માળખાને થોડું ઘણું અપનાવ્યું, અને સામાન્ય ભણનારાઓ માટે તો એ સહેલી અને યાદ રાખવા જેવી બની રહી.
અને પેલી વાત પણ નોંધવા જેવી છે કે મમ્મટ પછી જેમણે રસને કેન્દ્રમાં રાખવાની કોશિશ કરી, જેમ કે વિશ્વનાથે કહ્યું, વાક્યમ રસાત્મકમ કાવ્યમ, રસાત્મક વાક્ય તે કાવ્ય, એ વ્યાખ્યા પણ કંઈ સંપૂર્ણ સંતોષકારક નથી મનાઈ, કારણ કે રસ પોતે એટલો સૂક્ષ્મ અનુભવનો વિષય છે કે એના આધારે બધા જ પ્રકારના કાવ્યોને બાંધી દેવા અઘરા છે.
મુદ્દાની વાત કરી તમે, એ જ તો બતાવે છે કે કાવ્ય જેવી જીવંત કળા, જે સતત બદલાય છે, જેનો અનુભવ વ્યક્તિએ વ્યક્તિએ જુદો હોય, એને કોઈ એક ફિક્સ વ્યાખ્યામાં ફિટ કરવી લગભગ અશક્ય છે. દરેક વ્યાખ્યા કંઈક પકડે છે તો કંઈક છોડી દે છે.
સાચી વાત.
મમ્મટની વ્યાખ્યા ભલે એમાં શાસ્ત્રીય મર્યાદાઓ હોય,
પણ કાવ્યના કેટલાક બાહ્ય પણ મહત્વના પાસાઓ પર પ્રકાશ પાડે છે અને એણે સદીઓ સુધી કાવ્યશાસ્ત્રની ચર્ચાને દિશા આપી છે. એની વ્યવહારુ ઉપયોગીતા ક્યારે ઓછી નથી થઈ.
આ આખી વાતચીતમાંથી અમુક વિચારો ખરેખર યાદ રહી જાયવા છે. જેમ કે પેલો કુંતકનો પાનક રસવાળો વિચાર કે કાવ્યનો સાચો આનંદ માત્ર અર્થ જાણવાથી નથી મળતો, પણ એનાથી કંઈક વધારે, એક અનોખી તાજગીભરી અનુભૂતિ મળે છે.
હા, એ બહુ સરસ રૂપક છે. અને પેલી ગોલ્ડસ્મિથવાળી વાત પણ મનમાં રાખવા જેવી છે કે ટેકનિકલ રીતે પરફેક્ટ હોવું એ જ કળાની ઉત્તમતાની ગેરંટી નથી. દોષવાળી કૃતિ પણ જો દિલને સ્પર્શી જાય તો એ વધુ મૂલ્યવાન છે.
બરાબર. અનુભૂતિ ક્યારેક નિયમો કરતા મોટી હોય છે.
ચોક્કસ.
તો હવે છેલ્લે એ વિચારીએ કે આ બધી સેંકડો વર્ષ જૂની ચર્ચાનું આજના જમાનામાં શું મહત્વ. અત્યારે જે લખે છે, વાંચે છે કે સાહિત્ય ભણે છે, એમના માટે આ બધું જાણવું શા માટે જરૂરી છે?
કારણ કે કાવ્ય શું છે, આ સવાર ક્યારેય જૂનો નથી થતો. દરેક પેઢી, દરેક નવો સાહિત્યિક યુગ આ સવાલનો સામનો કરે છે, પોતાના જવાબ શોધે છે. મમ્મટની વ્યાખ્યા, એના પર થયેલી ચર્ચાઓ, એ બધું સમજવાથી આપણને ખબર પડે છે કે સાહિત્યના સ્વરૂપ વિશે, એના ઘટકો વિશે, શબ્દ, અર્થ, ધ્વનિ, રસ, અલંકાર, ગુણ, દોષ અને એના મૂલ્યાંકનની જુદી જુદી રીતો વિશે લોકોએ કેવું કેવું વિચાર્યું છે, એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય મળે છે. આ ચર્ચા આપણને વિચારવા પ્રેરે છે કે કાવ્યનું બાહ્ય રૂપ, જેના પર મમ્મટે ભાર મૂક્યો, અને એનું આંતરિક સત્વ, રસ, ધ્વનિ, વિચાર, ભાવ, આ બંને વચ્ચે શું સંબંધ છે, કોનું મહત્વ વધારે, શું બંને જરૂરી છે, આ સવાલો આજે પણ એટલા જ મહત્વના છે. આ સમજ હોય તો આપણે આજના સાહિત્યને પણ વધુ સારી રીતે સમજી શકીએ, માણી શકીએ.
અને કદાચ શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર એ પણ મૂકી શકાય કે શું કળાના કોઈ પણ સ્વરૂપને, અને ખાસ કરીને કવિતા જેવી સૂક્ષ્મ અને વ્યક્તિગત અનુભૂતિની કળાને, કોઈ પણ એક વ્યાખ્યામાં પૂરેપૂરી બાંધી શકાય ખરી? ભલે મમ્મટની હોય, વિશ્વનાથની હોય કે કોઈ આધુનિક વિચારકની, કદાચ કવિતાનો જે સાચો અનુભવ છે એ હંમેશા બધી વ્યાખ્યાઓની પેલેપાર એક રહસ્યની જેમ રહેવાનો છે. આ રસપ્રદ અને ખરેખર ઊંડાણપૂર્વકની ચર્ચા આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. આશા રાખીએ કે આચાર્ય મમ્મટની કાવ્ય વ્યાખ્યા અને તેના વિશ્લેષણની આ સફર સૌને ઉપયોગી અને રસપ્રદ લાગી હશે.
હા, મને પણ આ ચર્ચામાં ખૂબ મજા આવી. આવા શાસ્ત્રીય વિષયો પર ફરી ફરી વિચારવાથી આપની સમજ વધુ સ્પષ્ટ અને સમૃદ્ધ બને છે, એવા ચોક્કસ છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.